నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో ఐర్యాణం నమో వంజాయణం నమో లోయే సహస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమగణి మంగళం కుందకుందార్యోజేంద్రమూర్తి మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జతు శాసనం. నమః సమయసారాయ శ్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
પર્યાતિક નહીં કહો અથવા વ્યવહાર નહીં કહો, બંનેનો એક જ અર્થ છે અને બધો ઉપચાર માત્ર છે. એટલી વાત આપણે કાલે આવી. હવે 522 વ્યવહાર નહીંનું સ્વરૂપ. કોઈ વસ્તુમાં ભેદ કરવાનું નામ જ વ્યવહાર છે. આ એક મહાસિદ્ધાંત રજૂ કરે છે સિદ્ધાંતિક વાત કે વ્યવહાર કોને કહેવાય, કે અભેદમાં ભેદ કરો તેનું નામ વ્યવહાર છે. પદાર્થથી બહાર વસ્તુ હોય એ વ્યવહારનીનો વિષય થતી નથી, એમ છું ને. પદાર્થમાં અભેદમાં ભેદ કરવો તેનું નામ જ વ્યવહાર છે. તો બહાર પદાર્થ છે એ તો તદ્દન ભિન્ન છે, તો એની વ્યવહાર સંજ્ઞા લાગુ પડતી નથી. પંચાધ્યાય ના વિચારની અપેક્ષા કોઈ વસ્તુમાં ભેદ કરવાનું નામ જ વ્યવહાર છે. વ્યવહારનમ વ્યવહાર ખ્યાતિથી શબ્દ થતો ન પરમાર્થ છે. મૂળમાં કોઈ વસ્તુમાં ભેદ કરવાનું નામ જ વ્યવહાર છે. વ્યવહાર નહીં, શબ્દાર્થ વાક્ય વિભૂષાના આધારે છે, અથવા શબ્દ અને અર્થ, શબ્દાર્થ છે ને, શબ્દ અને અર્થ બંનેથી અપરમાર્થ છે. વ્યવહાર નહીં છે એ શબ્દથી પણ અપરમાર્થ છે અને એનો અર્થ પણ એવો નથી. વ્યવહાર નહીં કહે છે એવો પદાર્થ નથી. એટલે બે શબ્દ ખોટો અને એનું વાચ્ય ખોટો. શબ્દ ખોટો અને વાક્ય પણ ખોટો. રાગી જીવ શબ્દ ખોટો અને એનું વાચ્ય ખોટું, કેમ કે રાગી જીવ નથી. એમ જ્ઞાન તે આત્મા, તો શબ્દ ખોટો અને એનું વાચ્ય ખોટું, કેમ કે જ્ઞાન ગુણ જેટલો આત્મા નથી. એમ શબ્દ અને અર્થ બંનેથી અપરમાર્થ છે. કેવી સરસ વાત કરે છે. વાસ્તવમાં આ નહીં વસ્તુના યથાર્થ રૂપને સ્વરૂપને કહેતો નથી. વાસ્તવમાં ખરેખર વ્યવહાર નહીં વસ્તુના યથાર્થ સ્વરૂપને કહી શકતો નથી. તેથી હવે કારણ આપે, તેથી એ પરમાર્થભૂત નથી. કારણે શબ્દ અને એનો અર્થ એને વાસ્તવિકપણે કહી શકતો નથી, માટે તે કારણે એને અપરમાર્થ કહેવામાં આવે છે, અભૂતાર્થ કહેવામાં આવે છે, અસત્યાર્થ કહેવામાં આવે છે. વાસ્તવમાં આ નહીં વસ્તુના યથાર્થ રૂપને કહેતો નથી, તેથી એ અપરમાર્થભૂત નથી. પરમાર્થભૂત નથી એટલે અપરમાર્થભૂત છે. જેમ જો કે સત અભિન્ન પ્રખંડ છે, તો પણ તેમાં આ ગુણ છે, આ ગુણી છે, એ પ્રમાણે ગુણ ગુણીનો ભેદ કરવો તે આ નહીંનો વિષય છે. જો ઉપરમાં એમ કહ્યું હતું કે કોઈ વસ્તુમાં ભેદ કરવાનું નામ વ્યવહાર છે, નીચે ગુણ ગુણીનો ભેદ કરવો, કે પદાર્થ એક જ છે, ગુણ અને ગુણી પદાર્થ એક અભેદ અખંડ છે, છતાં આ ગુણ છે અને આ ગુણી છે એવું ભેદ કલ્પના કરવી એનું નામ વ્યવહાર છે. બરાબર. હવે 523 પછી આમાં આટલું ચાલ્યું હોય આપણે એમાં કઈ વિશેષ ખુલાસાની જરૂર હોય તો મને કહો, તો આપણે એનો પાછો ખુલાસો કરશો, નહીતર આગળ વધશો. બરાબર 523 એક ધર્મ નો ભેદ કરી કલ્પના કરી અસ્તિત્વ ગુણ થી વાત કરી, પણ એવો આત્માનું સ્વરૂપ નથી. કેમ કે સત છે તે ગુણ છે પણ ગુણી નથી. સત છે તે ગુણ છે પણ ગુણી નથી, એટલે એ આત્મા નથી. એને જો આત્મા તમે માનો તો વિજ્ઞાતનો દોષ લાગશે, સમ્યક દર્શન નહીં થાય. તો આનંદ ગુણ તો આવ્યો ને એમાં, જ્ઞાન લાગ્યું, દર્શન લાગ્યું, ચાલે તો કઈ નાખ્યું. સાધારણ ગુણ છે, સામાન્ય સાધારણ, એ સદુ થયા નથી.
ગુણોની વિવક્ષામાં ગુણોનો સદ્ભાવ
સ્થિત થાય છે અને ગુણોના સદભાવમાં ગુણી દ્રવ્યનો સદભાવ સ્વયંસિદ્ધ અનુભવમાં આવે છે. એક સત્યો ગુણ તેમાં ગુણી સ્થિત થઈ જાય છે, નહીં તો જ્ઞાનનો વિકલ્પ છે જે અભિન્ન વસ્તુ હોવા છતાં પણ વિવક્ષાથી ભેદરૂપ કરે છે. પરંતુ જો આ જે છે ને, હવે એ વાંચવાનું નહીં, એમાં નથી આ જે છે ને, પરંતુ એ છે ને ચારિત્ર, એમાં નથી, મુસ્લોકો નથી, ઘરું નહીં. પંડિતજી મખલલાલ મિથ્યા દ્રષ્ટિ એક ધર્મીના વિષયમાં આસ્તિક કે બુદ્ધિ થવી એ જ આ વ્યવહાર નયનું ફળ છે. અનંત ધર્મવાળા એક ધર્મીના વિષયમાં, ધર્મ અનંત છે, ધર્મી એક છે, તો અનંત ધર્મવાળા એક ધર્મીના વિષયમાં આસ્તિક કે બુદ્ધિ શ્રદ્ધા થવી એ જ આ વ્યવહાર નયનું ફળ છે. કારણ કે ગુણોનું અસ્તિત્વ માનતા જ નિયમથી દ્રવ્યનું અસ્તિત્વ સુપ્રતિત થાય છે. આવા પૂર્વોક્ત પ્રકારના વ્યવહારને માનવાનું પ્રયોજન આ છે કે વસ્તુમાં અનંત ધર્મ હોવા છતાં તે એક અખંડ વસ્તુ છે એવી પ્રતીતિ કરવી, અર્થાત ગુણ ગુણી અભેદ હોવાથી ગુણોને જાણતા ગુણીની સુપ્રતિત જીવને થાય તો આ વ્યવહાર નયનું યથાર્થ ફળ આવ્યું કહેવાય. વ્યવહારના આશ્રયનું ફળ વિકલ્પ રાગદ્વેષ છે, માટે ભેદનો આશ્રય ન કરતા, અર્થાત આ નય દ્વારા કહેલા ગુણના ભેદમાં ન રોકાતા અભેદ દ્રવ્યની પ્રતીતિ કરવી તે આ નયના જ્ઞાનનું ફળ છે. આ ફળ ન આવે તો આ નય જ્ઞાન યથાર્થ નથી. એટલું આ આમાં લેખું અને આ ખોટું લેખ નહીં, ચોપડો માટે ચોપડો માટે એવું સ્વરૂપ છે. હવે આખો મોટો ભાવાર્થ આના પછીનો પોતે ફેર્યો છે એ વાંચતો નથી, કારણ કે આપણે બે ભાવ વાંચી લીધો, હું ભાવ ચંદોરનો વાર પછી આગળ 525 ગુણ દ્વારા ગુણીનું સિદ્ધાંત થાય છે એનું ફળ છે વ્યવહાર. ન કહેવાય વ્યવહાર, ક્યાંથી કહેવાય? એ તો વ્યવહાર નિશ્ચય માન્યું. આગળ વધશો ને, વ્યવહાર નહીં ના ભેદ, વ્યવહાર નહીં ના ભેદ, અર્થ વ્યવહાર નહીં ના બે ભેદ છે, સદભૂત વ્યવહાર નહીં અને અસદભૂત વ્યવહાર. સદભૂત તે વસ્તુના ગુણોનું નામ છે, સદભૂત તે વસ્તુના ગુણોનું નામ છે અને વ્યવહાર તેની પ્રવૃત્તિનું નામ છે. સદભૂત વ્યવહાર એમ છે ને, બે શબ્દ, સદભૂત વ્યવહાર અને અસદભૂત વ્યવહાર. હવે સદભૂત વ્યવહાર એકલો છે ને, એકરાનો અર્થ કરે છે સદભૂત શું ને વ્યવહાર, કે સદભૂત કોને કહેવાય? કે તે વસ્તુના ગુણોનું નામ છે તેને સદભૂત કહેવાય, બરાબર. અને વ્યવહાર તેની પ્રવૃત્તિનું નામ છે. પ્રવૃત્તિ એટલે આને જાણે છે, આને જાણે છે, આને જાણે તો શું થયું, આને જાણે તો થતી પ્રવૃત્તિ થી એ જ્ઞાનની પ્રવૃત્તિ. જ્ઞાન તો અભેદનો ભેદ છે માટે સદભૂત, અને એની જે પ્રવૃત્તિ વિશે કરતો વ્યવહાર નહીં કહેવાય. ભાવાર્થ કોઈ દ્રવ્યના ગુણ તે દ્રવ્યમાં વિકસિત કરવાનું નામ જ સદુદ્વાર છે. જો જે દ્રવ્યનો જે ગુણ હોય તેને તેમાં પ્રતિપાદન કરવું તેનું નામ વ્યવહાર. અભેદનો ભેદ તે વ્યવહાર થશે. જેમ પૂતગલમાં સ્પર્શ સ્કંદવાનું છે, આત્મામાં જ્ઞાન દર્શન છે. આ નહીં તે જ વસ્તુના ગુણોનું, આ નહીં તે જ વસ્તુના ગુણોનું વિવેચન કરે છે, તેથી યથાર્થ છે. આ નહીંમાં અયથાર્થનું કેવળ એટલું છે કે એ અખંડ વસ્તુમાંથી ગુણગુણીનો ભેદ કરે છે, તે અયથાર્થ. પછી આગળ કહેશો ને 526 સદ્ભૂત વ્યવહાર નહીં પ્રવૃત્તિનો હેતુ. જો ઉપરમાં આવ્યું પ્રવૃત્તિ શબ્દ આવ્યો હતો ને, સદ્ભૂત વ્યવહાર. સદ્ભૂત એટલે જે ગુણોમાં જે ગુણ હોય જે વસ્તુમાં એ સદ્ભૂત, અને તેની પ્રવૃત્તિનું નામ વ્યવહાર, એમ આવ્યું હતું. હવે લોકો સદ્ભૂત વ્યવહાર નહીંની પ્રવૃત્તિનો હેતુ એટલે કારણ. સદ્ભૂત વ્યવહાર નૈનિક પ્રવૃત્તિનો હેતુ એ છે કે આ છે કે જો પદાર્થના અસાધારણ ગુણ જ આ લય દ્વારા વિકસિત કરવામાં આવે છે, એ સદ્ભૂત વ્યવહારની પ્રવૃત્તિ થઈ ગઈ. વ્યવહાર નહીં છે એકલો વ્યવહાર નહીં, એ તો સતને પણ વ્યવહાર નહીં કે અસ્તિત્વ વસ્તુત્વ એ પણ. સદ્ભૂત વ્યવહાર ત્યાં કહ્યું કે અસાધારણ ગુણ લેવો, સાધારણ ગુણને કાઢી નહીં. સબકી સિદ્ધિ હોતી હૈ, અને સદ્ભૂત વ્યવહાર નીતિ પરથી જુદા આત્માની સિદ્ધિ થાય છે. વ્યવહાર એનું વિશ્લેષણ થઈ ગયું. સદ્ભૂત વ્યવહાર નહીં કોમન, અભેદમાં ભેદ કરો તે વ્યવહાર, અને સદ્ભૂત એટલે વિશેષનું સાધારણ સદ્ભૂત વાત. સદ્ભૂત વ્યવહાર નહીંની પ્રવૃત્તિમાં હેતુ આ છે કે પદાર્થના અસાધારણ ગુણજ આ લય દ્વારા વિકસિત કરવામાં આવે છે, અથવા પદાર્થના સાધારણ ગુણ આ લય દ્વારા વિકસિત કરવામાં આવતા નથી. વ્યવહારમાં વિકસિત થાય, પણ સદ્ભૂત વ્યવહારમાં એ નીકળી જાય, અસાધારણ ગુણ આવી જાય. એમ નથી કે આ લય દ્વારા કોઈ વાર કોઈ અને કોઈ વાર કોઈ ગુણ વિકસિત અને અવિકસિત કરવામાં આવે, એવું નથી. સદ્ભૂત વ્યવહારમાં અસાધારણ ગુણ જ લેવાય, કોઈ વાર સાધારણ ગુણ એ સદ્ભૂતમાં લઈ લેવાય, ન લેજો કે અસાધારણ ગુણ કે જે બીજામાં પાંચમાં ન હોય. જેમ કે પૂતગલ લ્યો તમે તો સત્ય તો છે એ લાગુ પડે, પણ સ્પર્શ સ્કંદ હોય તેમને પૂતગલ કહેવાય, તો એ સદ્ભૂત વ્યવહાર થઈ ગયો. કેમ કે ચેતન આપવાથી જુદો પડી ગયો, એમ તમારી દ્રષ્ટિમાં એટલું પૂતગલ જુદું દેખાય. સદ્ભૂત વ્યવહાર ભાઈ વસ્તુના સામાન્ય ગુણોને ગૌણ રાખી, ઉડાડીને નહીં ગૌણ રાખી. વિવક્ષિત છે ને, વિવક્ષિતમાં કોઈ એક વૃક્ષા હોય છે, બીજી વૃક્ષા ગૌણ થઈ જાય. ગુણોને ગૌણ રાખીને તેના વિશેષ ગુણોનું જો શબ્દ છે વિવેચન કરે છે. ઉપરમાં બીજી લીટીમાં એક ગુણો જો, એમાં એવું અસાધારણ ગુણો જો હતું ને, હવે 527 આ નહીં થી થનારો ફળ. હવે સદ્ભૂત વ્યવહાર નહીં નું ફળ, વ્યવહાર નહીં નું ફળ બતાવ્યું કે ગુણ કહેતા ગુણીની પ્રતીતિ થાય છે, એ ફળ કહ્યું સદલક્ષણ. હવે અસાધારણ સદ્ભૂત વ્યવહારમાં અસાધારણ ગુણ લેવો તો એનું ફળ શું ક્રિયામાં કહે છે? સદ્ભૂત વ્યવહાર લઈને સમજવાથી એક પદાર્થથી બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિ થઈ જાય છે. જોયું કેવી સુંદર વાતો, એ ન્યાયયુક્ત લોજિકથી બેસી જાય છે. કોઈ નિષેધ સાંભળવું છે ધર્મ બધા પદ્ધતિ થોડું પણ અભ્યાસ કરવાનો ખેલ કરે છે ભલે પડે
એકલા સાંભળવાથી
થોડો વ્યવસ્થિત અભ્યાસ થોડો પ્રયોજન તો કરવું જ ઉપયોગી થાય સમજવા માટે સ્વરૂપ સમજવા માટે બહુ સરળ થઈ જાય ઇઝી થઈ જાય અર્થ પાછું સિદ્ધાય છે સદ્ધુ વ્યવહારને સમજવાથી એક પદાર્થથી બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિ થઈ જાય છે જીવો અને સંકટ તો થયો જાય છે બે પદાર્થનો કીચડો એકતા તૂટી જાય છે દેહને આત્માની ભિન્નતા ભાસે છે જ્ઞાન આત્માનો ગુણ છે દેહથી જુદો પડી ગયો આત્મા ને રાગથી જુદો પડી ગયો જુદો પડી ગયો કેમ કે રાગ તો દૂધ જોવા મળે આવો બીજા પદાર્થમાં નિષેધ બુદ્ધિથી અર્થાત એક પદાર્થથી બીજો પદાર્થ જુદો જો પ્રતીત થવા લાગે છે સેજે 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 સુગમતાથી આત્માથી દેહ જુદો છે આત્માથી મકાન જુદું છે આત્માથી પૈસો જુદો છે એમ સહજ પણ એ જુદાપણાનો ભાગ ભેદના છે આ સદૃત વ્યવહાર નહીં એક પદાર્થની બીજા પદાર્થથી ભિન્ન પ્રતીતિ કરાવે છે એક જ પદાર્થમાં ભિન્નતાનું સૂચક નથી આત્મામાં જ્ઞાન ભિન્ન છે એમ સૂચક નથી જ્ઞાન તે આત્માનો સદભૂત વ્યવહાર ગુણ છે એ પરથી જુદો પાડે છે પણ એ જ્ઞાનને આત્માથી જુદો પાડતો નથી પરથી ભિન્ન પાડે છે બાકી એટલું સદભૂત વ્યવહાર નહીં પરથી જુદો પાડે છે બીજા દ્રવ્યોથી જ્ઞાન સ્વરૂપ હે આત્મા જ્ઞાન મેરા લક્ષણ હે જ્ઞાન મેરા ગુણ હે તો મેં જ્ઞાન ગુણ હે તો મેં ગુણી બસ મેરે મેં જ્ઞાન હે યે સોફા સેટ મેં જ્ઞાન નહીં હે તો સોફા સેટ આત્મા નહીં હે અનાત્મા હે એસા સુગમતાથી બે પદાર્થની ભિન્નતા પાસવા લાગે છે પ્રતીતમાં આવે છે સદભૂત વ્યવહારની વસ્તુના વિશેષ ગુણોનું વિવેચન કરે છે જો સામાન્ય ગુણો નહીં સામાન્ય ગુણને ગૌણ કરે છે
સામાન્ય ગુણથી ભિન્નતા નથી
ભિન્નતા ક્યાં થાય એટલે સત્યો તો મુદગલે સત્ય તો છ દ્રવ્ય મય પોટ થઈ ગયો એ ભિન્નતા નથી ભેદના નથી સત્ય સદભૂત વ્યવહારથી ભિન્નતા વ્યવહારથી ભિન્નતા નહીં સદભૂત વ્યવહારથી ભિન્નતા આ કાથરો લખવાની એની મહેનત કરી છે તો આપણે સમજવાની તો મહેનત કરીએ ક્લિયર થાય આખું પિક્ચર ક્યાંય મૂંઝવણ ન થાય કોઈ વાત ક્યાં આવે આગળ ભાવાર્થ સદભૂત વ્યવહાર નહીં વસ્તુના ભાવાર્થ સદભૂત વ્યવહાર નહીં વસ્તુના વિશેષ ગુણોનું વિવેચન કરે છે તેથી તે વસ્તુ પોતાના વિશેષ ગુણો દ્વારા બીજી વસ્તુથી ભિન્ન પ્રતીતિ થવા લાગે છે જેમ જીવનો જ્ઞાન ગુણ આ નહીં દ્વારા વિવક્ષિત થતા તે જીવને બીજા ઉદ્ગલ વગેરે દ્રવ્યોથી ભિન્નસિત કરી દે છે એમ નથી કે જીવને તેના ગુણોથી જુદો સિદ્ધ કરે છે અદ્ભુત વ્યવહાર એના ગુણથી જુદો નથી કરતો પરથી જુદો કરે છે એટલું એની મર્યાદા છે બસ આજ આ નહીંનું ફળ છે મથાવ સદભૂત વ્યવહાર થકી વસ્તુનું યથાર્થ પરિજ્ઞાન થતા પરિજ્ઞાન સમસ્ત પ્રકારે જ્ઞાન થતા તે સર્વ પ્રકારના શંકર દોષોથી, એટલે બે દ્રવ્યની ભિન્નતા કરતી, એ કીચડો થતો હતો અસ્તિત્વ ગુણથી, અસ્તિત્વ ગુણથી કીચડો થાય, જ્ઞાન ગુણથી જુદો પડી જાય. છતાં આત્મા જ્ઞાન ગુણથી જુદો ના પડે, બધાને છે તો ખીચડો થઈ જાય, અને જ્ઞાન ગુણ પરથી જુદો પાડી, પણ આત્માથી જ્ઞાન ગુણને જુદો ના પડે. સદૃજવા પરને જુદો પાડે સદૃજવા, પણ આત્મામાંથી જ્ઞાન ગુણને કાઢી ન મૂકે. ફળની વાત આવે ને, એ ફળ બતાવે છે, એમાં પ્રયોજન સિદ્ધ કરે છે. અને શૂન્ય દોષે દૂર થશે, બે દોષ કાઢશે. શંકર દોષોથી રહી સૌથી જુદી, બરાબર. સર્વ પ્રકારના શૂન્યતા અભાવવાદી દોષોથી રહી. જ્ઞાન કયો તમે આત્મા, તો શંકર દોષ તો ટળી ગયો. હવે એવો શૂન્ય કે આત્મા જ્ઞાન થી ભિન્ન છે, તો આત્મા શૂન્ય થઈ જાય. આત્મા શૂન્ય થઈ જાય, અને એમાં શંકર દોષ આવે. માટે શંકર દોષ નો પ્રયાસ કરે અને શૂન્યતા લાવે નહીં. સદ્ભુત વ્યવહાર નહીં, પરથી જુદો પાડે, પણ આત્માથી જ્ઞાન ને જુદો ના પાડે. કેમ કે સદ ભૂત છે ને, સદ ભૂત છે, અસદભૂત હોય તો જુદો પડી જઈએ. રાગ છે ને, એ અસદભૂત છે, એ જુદું પડી જાય, એ નીકળી જાય રાગ, પણ જ્ઞાન ન નીકળે. એટલે શૂન્યનો દોષ ના આવે, આ તો શૂન્ય ન થાય. એટલે બે પ્રકારના દોષમાંથી કોઈ પણ પ્રકારનો દોષ આવે નહીં. એનો કોણ સદભૂત વ્યવહાર નહીં સમજવાથી પરથી જુદો આત્મા પડી જાય, અને એ જ્ઞાન પોતાથી સર્વથા ભિન્ન પાડે. એ કથનચિત ભિન્ન ની વાત આવશે પછી. હા, કથનચિત ભિન્ન લેશે. હો, બધી વાત બધી જ વસ્તુ પરમાણુ સમાન અખંડ પ્રતીત થાય છે, એવી અવસ્થામાં તે તેનું શરણ તે જ દેખાય છે. બસ સદભૂત વ્યવહારને કહેતા આત્મા એને ખ્યાલમાં આવે છે કે આત્માનું સ્વરૂપ જાણવું, દેખવું આત્માનું સ્વરૂપ છે. બસ ભાવાર્થ વાંચીએ શું આમાં છે, એ ગડબડ છે. જો શું આ લય દ્વારા જ્યારે વસ્તુ તેના વિશેષ ગુણોથી ભિન્ન સિદ્ધ થઈ જાય છે, ત્યારે તેમાં શંકર દોષ આવી શકતો નથી, તથા ગુણોનું પરિજ્ઞાન થતાં તેમાં શૂન્યતા અભાવ આદિ દોષ પણ આવી શકતા નથી. કેમ કે તેના ગુણોની સત્તા અને તેની નિત્યતાનું પરિજ્ઞાન ઉક્ત બંને દોષોનું વિરોધી છે, તથા જ્યારે વસ્તુના સામાન્ય પણ ગુણ તેમાં જ દેખાય છે, તેનાથી બહાર દેખાતા નથી, ત્યારે વસ્તુ પરમાણુ સમાન તેના ગુણોથી અખંડ પ્રતીતમાં આવે છે. આટલો બોધ થતા જ વસ્તુ અનન્ય શરણ પ્રતીત થાય છે. ના તે આત્મા, બસ પછી બીજા શરણની એની જરૂર નથી, આવી જાય બધું. હવે અસદભૂત વ્યવહારનું લક્ષણ, સદભૂત વ્યવહારને લક્ષણ કહ્યું, અસાધારણ ગુણ કયા? ચાલે છે વિચાર કે એટલે કે એક પરમાણુ, એક પરમાણુનો સ્પર્શ નામનો ગુણ્યો અસાધારણ, તો એમાં કોઈ બીજા આધારની, બીજા દ્રવ્યના અવલંબનની જરૂર વિના સ્પર્શ નામનો અસાધારણ ગુણ એ પરમાણુ છે, તો એક પરમાણુ તમને પ્રતીકમાં આવી જાય છે. એવી રીતે જ્ઞાન કે આત્મા તો કોઈ પણ પ્રકારના પરિશ્રમ વગર પરથી આત્મા જુદો પાસે છે અને પોતાના ગુણથી અભેદ પાસે છે. કેમ કે અભેદનો ભેદ ભેદ અભેદને પ્રસિદ્ધ કરે છે. ભેદ છે એ પોતાના અભેદને પ્રસિદ્ધ કરે છે, પરને પ્રસિદ્ધ નથી કરો. સદ્ભૂત વ્યવહાર નહીં, સદ્ભૂત અને વ્યવહાર એ સદ્ભૂતિ એટલે જે જેનો ગુણ છે એનો જ કહેવો, તેનું નામ સદ્ભૂત કહેવાય. અને વ્યવહાર છે એની પ્રવૃત્તિનું નામ તે વ્યવહાર છે. તો કહે છે કે એ સદ્ભૂત વ્યવહારને સમજતા એને હાથમાં જ્ઞાન હોય છે, જ્ઞાનમય હું છું એવી એને પ્રતીતિ થઈ જાય છે. એમ પછી સદ્ભૂત વ્યવહાર નહીં રહેતો નથી, અભેદ થઈ જાય. અભેદની પ્રતીતિ કરવી છે ને આના દ્વારા, ભેદ દ્વારા. પ્રયોજન તો એ બતાવવું છે અખંડ અભેદ. પણ આ ભાવાર્થ છે ને એ બહુ સારો છે, ઠેકાણે સારું હોય છે, કોઈ ઠેકાણે. આમાં ભાવાર્થ બહુ સારો હોય છે. આ લેવો છે ભાવાર્થ, ભૂલે નહીં. 200-500 લઈ ગઈ ભાવાર્થ. ગુરુદેવની હાજરીમાં બધું સંશોધન કરીને ભાવાર્થ દેવકી નીચેનું જયારે સારું થયું અને આપણે આ બનાવતા હતા શાસ્ત્ર પુસ્તક, ત્યારે રોજ બધા વિદ્વાનો ભેગા થાય, કિમચંદભાઈ, રામજીભાઈ, પંડિતજી, ગુરુદેવ, એ 4-5 જણા રોજ આ વાંચે એનો અનુવાદ અને સુધારા વધારે કરે, પ્લોટ કરે. દેવકી નંદીને કહ્યું આમાં તમારી ભૂલ છે, એને કબૂલ કર્યું. જો પૂર્વોક્ત પ્રકારના વ્યવહારને એને માનવાનો ઉપયોગ ના છે કે વસ્તુમાં અનંત ધર્મ હોવા છતાં તે એક અખંડ વસ્તુ છે. ભલે અનંત ધર્મો અનંત ગુણો છે પણ વસ્તુ તો અખંડ છે, વસ્તુ ખંડ ખંડ નથી થતી, બરાબર. એવી પ્રતીતિ કરવી અથવા ગુણગુણી અભેદ હોવાથી ગુણોને જાણતા ગુણીની સુપ્રતીત જીવને થાય તો આ વ્યવહાર નયનું યથાર્થ ફળ આવ્યું કહેવાય. જો ગુણમાં અટકે વ્યવહાર નયને અનુસરવા માંડે તો નહીં એમ, વ્યવહાર નયનું યથાર્થ ફળ આવ્યું કહેવાય. વ્યવહારના આશ્રયનું ફળ વિકલ્પ રાખ્યો જ છે, માટે ભેદનો આશ્રય ન કરતા અર્થાત આ લય દ્વારા કહેલા ગુણના ભેદમાં ન રોકાતા, જોયું, ગુણના ભેદમાં ન રોકાતા અભેદ દ્રવ્યની પ્રતીતિ કરવી તે આ લયના જ્ઞાનનું ફળ છે. આ ફળ ના આવે તો આ લય જ્ઞાન યથાર્થ નથી. સદ્ભૂત વ્યવહાર નહીં જાણતા અભેદનું જ્ઞાન થવું નહીં એમ. જ્ઞાન તે આત્મા, પછી જ્ઞાનમય હું છું એમ લેવું. પરમાર્થનો પ્રતિપાદન તો છે પણ અનુસરવાયો નથી, એને અનુસરવા માટે તો ભેદના લક્ષણ રાખ્યો. શું થાય? વિતરાગ ભાવ થાય નહીં, અને વિતરાગ ભાવ તો અભેદના લક્ષણ થાય. એટલે એક ગુણ દ્વારા ગુણી ઉપર મેળવી જાઓ એમ. સ્પર્શ નામના ગુણ દ્વારા આખા ભૂતગલ દ્રવ્યને પ્રતીતમાં લે એમ. કેમ કે સ્પર્શ નામનો ગુણ બીજા 5 દ્રવ્યમાં નથી, માટે અસાધારણ લક્ષણ છે. ભૂતગલનું અસાધારણ લક્ષણ સ્પર્શ આદિ ગુણો છે, તો એમાં એકલા ભૂતગલની પ્રતીતિ થાય, એમાં આકાશની પ્રતીતિ ના આવે. આકાશ ભૂતગલ પણ એ પ્રતીતમાં ના આવે. અસાધારણ ગુણ છે, સદ્ભૂત વ્યવહાર છે એમ. જ્ઞાન સદ્ભૂત વ્યવહાર છે તો આત્મા જ એમાં પ્રતીતમાં આવી જાય એમ. અભેદનો ભેદ છે આ ભાવાર્થ, બરાબર છે. આ તો મખલાત છે, મખલાત તો બહુ ગુરુદેવનો વિરોધી હતો સખત, પણ એને સંસ્કૃતનું જ્ઞાન સારું. એ ગોપાલદાસ પરૈયાનો શિષ્ય સંસ્કૃતનું વિદ્વતાનું કામ, પણ એનું સંસ્કૃત સારું હતું એટલે સંસ્કૃતના અર્થો એને કેટલાક બહુ સારા કર્યા. ભાવાર્થ આપણે ધ્યાન નહીં દેવાનું, ભાવાર્થ પાંચસો 58 મૃત્યુ 529 અસદભૂત વ્યવહારને લક્ષણ. લક્ષણ કહેશે, દ્રષ્ટાંત કહેશે, પછી ઓટે ફળ કહેશે. બીજા દ્રવ્યના ગુણોનું બળપૂર્વક બીજા દ્રવ્યમાં આરોપણ કરવામાં આવે એને જ અસદભૂત વ્યવહાર નહીં કહે છે. બીજા દ્રવ્યના ગુણો બળપૂર્વક બીજા દ્રવ્યમાં આરોપણ ઉપચાર કરવો કરવામાં આવું આવે એને જ અસદભૂત વ્યવહારને કહે છે. હવે અસદભૂત વ્યવહાર નહીં એનો દ્રષ્ટાંત આપે છે. બળપૂર્વક ઇમ્પોર્ટન્ટ છે નહીં બળપૂર્વક એમ. જ્ઞાન તો સહજ ગુણ છે એમાં બળપૂર્વક ન હોય, અને રાગી જીવ છે એમાં બળપૂર્વક છે. બીજો આવશે અર્થ 530 નો અર્થ, વર્ણાદિવાળા મૂર્ત દ્રવ્યથી કર્મ બને છે. જોજો હવે આની થોડી આપણે ચર્ચા કરવા જેવી છે, કરશો. વર્ણાદિવાળા સ્પર્શ ગુંદને વર્ણાદિવાળા મૂર્ત દ્રવ્યથી કર્મ બને છે, તેથી તે પણ મૂર્ત છે. કારણ વર્ગના પણ મૂર્ત છે, અને એના પરિણામ જે જ્ઞાનાવરણ રચનાવાળી થાય છે એ પણ ઉદ્ગલ છે, મૂર્ત છે, મૂર્ત જ છે. જેમ મૂર્ત દ્રવ્ય છે નો કર્મ, અને આ દ્રવ્ય કર્મ પણ મૂર્ત જ છે, તે કર્મોના સંબંધથી એમ, કર્મોથી નહીં, કર્મોના સંબંધથી ક્રોધાદિક ભાવ બને છે, તેથી તે પણ મૂર્ત છે. તેમને જીવના કહેવા એ જ અસદભૂત વ્યવહારને નો વિષય છે. હવે આની એક ચર્ચા કરવા જેવી છે. આ પંચાધ્યાયનો એક પાઠ એવો છે, તદ્ગુણ સંવિજ્ઞાન જે જેમાં હોય તેનો જ ભેદ કરો તો વ્યવહાર લાગુ પડે, બાકી નયા ભાગ છે. દેહને આસમાં કેવો ઉદ્ગલનો બનેલો છે એને જીવ કેવો એ નયા ભાગ છે. આ કૃતાદિકર્મ ઉદ્ગલના સંબંધી થાય છે માટે મૂર્ત છે, તો તેને જીવ કેવો જીવના ભાવ કહેવાય તો નયાભાસમાં જશે, નયાભાસમાં નહીં જાય. એનું કારણ પોતે કહેશે, આના પછી ના થોડું કર્મના સંબંધથી થાય છે એટલે મૂર્ત કહેવાય છે. પણ એ જીવનો જ વિભાવિક શક્તિથી બનેલો ભાવ છે માટે અસદભૂત વ્યવહાર એનો વિષય થાય છે, નયાભાસમાં જતું નથી. જો એકાંતે ગુંદરના પરિણામ કહેવા તો આના કેવા પ્રમાણે નયા ભાગમાં જવાય, પણ એ પોતે જ ક્લાસો કરે છે, પોતે જ ક્લાસો કરે છે કે ભલે પુત્રના સંબંધી થાય છે પણ એ જીવનો વૈભાવિક નામની એક શક્તિ છે, એનું વિભાવનું પરિણમન છે, માટે તે અભેદનો ભેદ છે, માટે વ્યવહાર પણ અસદભૂત વ્યવહાર છે. એ બધું કહે છે એમ દર્શન. જો તમે મૂર્ત કયો અને જીવનો ભાવ કયો તો નયા ભાતમાં જાય, નયા ભાતમાં નથી, નહીં છે અસદભૂત વ્યવહાર, નહીં છે નયા ભાત,
નહીં
નહીં હે નયા ભાત નહીં હે. એને જ્ઞાનમાં એવું આવે છે કે જીવની પોતાની જ અવસ્થા પરના સંબંધથી વિકૃત થઈ જાય છે, એ જીવના પરિણામ છે. જીવના પરિણામ હોવા છતાં સ્વભાવ ભાવ નથી, માટે અસદભૂત છે. કથનચિત જીવના પરિણામ અને કથનચિત પુદ્ગલના પરિણામ, વ્યવહારને એ જીવના પરિણામ, નિશ્ચયને એ પુદ્ગલના પરિણામ, બે નહીં એમાં લગાડવી જોઈએ. રાગમાં બે નહીં લગાડવી જોઈએ, બે નહીં લગાડો તો સ્વચ્છતા પણ ના આવે અને આત્માની સિદ્ધિ થઈ જાય અને એમાં ઉપેક્ષા થઈ જાય કે મારું સ્વરૂપ નથી થાય. દોસ્તો સ્વીકાર પણ થાય ને ટળી પણ જાય, દોસ્તો સ્વીકાર કરે ને ટળે, બોલો તો ટળવાનો પ્રશ્ન ક્યાં જતો? તો પૂતગલના પરિણામ છે, એ તો પૂતગલના પરિણામ, પાપના પરિણામ આવે મને ઉકલેવા દેવા, સ્વચ્છંદી થઈ જશે એમ નથી. નહીં છે નયા ભાત નથી, અને દેહ તે આત્મા કે નયા ભાત કરે, કેમ કે એના દ્રવ્યગુણ પર્યાયમાં નથી અને રાગ તો એની પર્યાયમાં થાય છે પણ પરના સંબંધી થાય છે, માટે અસદભૂત કહે છે. અને થાય છે પોતાથી પર્યાયની યોગ્યતાથી, આત્માથી નહીં, પર્યાયની યોગ્યતાથી થાય છે. જીવના પરિણામ વિકલ્પ છે. આશ્રવ બંધનું જ્ઞાન થાય ને આશ્રવ બંધ ટળીને સમૂહ નિરાકરણ થાય, પણ એ એકાંતે પુદ્ગલના પરિણામ માને તો પછી એને ટાળવાનું નર્યું અને એના દુઃખનું વેદને પોતે ન નર્યું. તો વેદે વેદે તો પુદ્ગલ વેદે છે, મૂર્તિક છે, હું તો અમૂર્તિક છું, નહીં રહેવા દેજે, ધ્યાન રાખજે. એ રાગને કથનચિત અમૂર્તિક કયા અને કથનચિત મૂર્તિક કયા, રાગને પણ જેમ સ્પર્શ ગંધ વર્ણ અને સર્વથા મૂર્તિ કયા, એમ રાગને કથનચિત મૂર્તિ કયા, કથનચિત મૂર્તિ તો કથનચિત અમૂર્તિ પણ કહેવાય.
અમૂર્તિક
નિશ્ચયથી છે એમ છે, એટલે જ્ઞાતા ને વ્યવહાર ને નિશ્ચય ની બે નો જ્ઞાતા છે. જ્ઞાતા છે એટલે દોષ નથી આવતો, જેમ છે તેમ સાધક જાણે છે. પક્ષ નથી રાગ ને જાણવામાં, પક્ષ નથી. સમય જ્ઞાન હો ગયા, બસ સમય જ્ઞાની જેમ છે તેમ જ્ઞાન તો જ પ્રવર્તે છે, કોઈ પક્ષ ને ગ્રહણ કરતો નથી. દોષ છે હજી તો જ સ્વરૂપની લીનતાનો પુરુષાર્થ કરે છે કે લીનતા થતાં આ બાકીનો દોષ ટળી જશે. એ દોષ જો પૂતગલમાં થતો હોય તો પછી પુરુષાર્થ ક્યાં આવ્યો? તું મૂળસ્થાન એ નહીં રહ્યા, કાંઈ નથી. જ્ઞાન
જ્ઞાન
શુદ્ધિ કી વૃદ્ધિ હોતી હૈ તો પેલા સમયે પરિપૂર્ણ પરમાત્મા થઈ જાય, તો નિર્જરા તત્વ ઉડી જાય, નિર્જરા તત્વ રહેતું નથી, કાંઈ રહેતું
નથી.
આવો. છે અને એના સંબંધિત થવાવાળો ભાવ પણ ભૌતિક કહેવાય. ભાવા રૂપ રસ ગંધ સ્પર્શનું નામ જ ભૌતિક છે. આ મૂર્તિ ઉદ્ગલમાં જ પ્રાપ્ત થાય છે, તેથી ઉદ્ગલ જ વાસ્તવમાં મૂર્ત છે. તે જ ઉદ્ગલનો ભેદ એક કારમણ વર્ગના પણ છે. તે વર્ગનાથી મૌની આદિ કર્મ બને છે. તે કર્મોના સંબંધથી આત્માના ક્રોધાદિ વૈભાવિક ભાવ બને છે. અહીંથી શરૂ કર્યું વૈભાવિક, તેથી તે પણ મૂર્ત છે. તે ક્રોધાદિને આત્માના ભાવ બતાવનાર જ અસદભૂત વ્યવહાર રહે છે. કેવું? હવે 531 જુઓ. હવે 531 ની સંધિ છે. ઉમા મૂર્તિ કહ્યું ને, એટલે 531 માં અમૂર્તિક થઈ ગયા છે. અર્થ અસદભૂત જો ઉપર લખ્યું, અસદભૂત વ્યવહાર એની પ્રવૃત્તિમાં હેતુ. અસદભૂત વ્યવહાર ક્રોધાદી થાય છે કેમ, એમાં હેતુ શું છે, એમાં નિમિત્તથી થાય છે કે ઉપાદાનમાં કઈ હોય છે? નિમિત્તથી થતું હોય તો મૂર્તિ કહેવાય. એ આપણે શોર્ટમાં તમે આવ્યા ત્યારે વાત કરી હતી કે આ વિષય જરાક સારો છે, લેવો છે, એટલે જયારે વિષય આવે એટલે એની ચોપટ થઈ જાય, બે પણ થઈ જાય. આ આખો નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ સમજતા જ એને વસ્તુ સ્વરૂપાત્મા આવે. બે બે નહીં સમજવા જેવી છે, બે નહીં વિકલ્પાત્મક છે પણ સમજવા જેવી છે, અને પછી પક્ષાધિકરણ થાય તો જેમ છે તેમ એનો જ્ઞાતા થઈ જાય છે, પક્ષપાત છૂટી જાય છે. આમ કેમ એ પ્રશ્ન સમગ્ર સંત્રીનું હજી પ્રિય મારા કેમ અસદભૂત વ્યવહારની પ્રવૃત્તિ કેમ થાય છે કે પૂતગલથી થાય છે? ઉભરે જરા ઉભરે ધ્યાન દઈને સાપડ અસદભૂત વ્યવહારની પ્રવૃત્તિ કેમ થાય છે? એનું કારણ દ્રવ્યમાં, જો આત્મદ્રવ્યમાં, ઓ ભૂતગલ દ્રવ્યમાં નહીં. ભૂતગલ દ્રવ્યમાં તો વૈભાવિક છે પણ જીવ દ્રવ્યમાં વૈભાવિક શક્તિ છે. કારણ દ્રવ્યમાં રહેનારી વૈભાવિક શક્તિ છે એટલે ગુણ છે. એ વૈભાવિક શક્તિ એ ગુણ છે, ત્રિકાળ ને એનું પરિણામ પણ થાય. તે સ્વાભાવિક શક્તિ છે. જુઓ વૈભાવિક શક્તિ છે, નામ વૈભાવિક, પણ જ્ઞાન દર્શનની માફક સ્વાભાવિક શક્તિ છે, પારિણામિક ભાવે છે, પરિપૂર્ણ શુદ્ધ છે. વૈભાવિક શક્તિ, વૈભાવિક શક્તિ તે સ્વાભાવિક શક્તિ છે. લખો પડ્યું એટલે વિભાવમાં એટલી પર્યાય શક્તિ લઈ લઈએ જીવ કોઈ એમ નથી, ગુણ છે ત્રિકાળી. તથા કેવળ જીવ અને પૂતગલમાં તે પ્રાપ્ત થાય છે. જીવ ને પૂતગલમાં બે જ વૈભાવિક શક્તિ છે અને બે માં વિભાવનું પરિણામ થાય છે. બીજા ચાર ત્રિગુણમાં વૈભાવિક શક્તિ નથી એટલે વૈભાવિક પરિણામ થતો નથી. એમ ભાવા જીવ અને પૂતગલ આ બે દ્રવ્યોમાં એક વૈભાવિક શક્તિ નામનું ગુણ, વૈભાવિક નામનું ગુણ છે. એ ઉક્ત બંને દ્રવ્યોનો સ્વાભાવિક ગુણ છે. જો આવ્યો સ્વાભાવિક ગુણ છે, તે ગુણનું પરકર્મના નિમિત્તે વૈભાવિક પરિણામ થાય છે જીવમાં. પર નિમિત્ત વિના તેનું સ્વાભાવિક પરિણામ થાય છે મોક્ષમાં. નિમિત્ત વિના સ્વાભાવિક પરિણામ, નિમિત્તના સંગે વૈભાવિક પરિણામ. તે જ વૈભાવિક શક્તિના વિભાવ પરિણામથી અસદભૂત વ્યવહારની ના વિષય જીવના ક્રોધાદિ ભાવ બને છે. આ નયા ભાવ નથી, નયનો વિષય છે. એકલા ભૂતગલના પરિણામ હોય તો એ અસરભૂત વ્યવહારની વિષય ન થાય, નયા ભાવ પણ થાય. પરજીવની પર્યાયમાં થાય છે, માટે એ અસંભૂત વ્યવહારનો વિષય છે, એ દોષ છે, જીવની પર્યાયનો એટલો દોષ છે. ઉદગલથી થાય તો થાય જ, અપેક્ષા એ સમજે તો કાંઈ દોષ નથી આવતો. જોવાનો ભાવાર્થ થતો સુંદરથી છપાયેલો દ્રવ્યમાં અંતરલીન એક વૈભાવિક શક્તિ છે, અને તે માત્ર જીવ તથા ઉદગલમાં સહજ સિદ્ધ છે. સ્વાભાવિક શબ્દ આવ્યો હતો ને, એનો અર્થ કે સહજ સિદ્ધ છે. તે શક્તિના વિભાવ પણ મનથી જીવમાં ક્રોધાદિક વિભાવ થાય છે, અને ત્યાં પોરરૂપ એવા દ્રવ્ય કર્મો નિમિત્ત પડે છે. આ ઉપાદાન અને ઓલું નિમિત્ત એમ. તેથી આ ભાવ ક્રોધાદિકને અસંભૂત વ્યવહાર નહીંથી જીવના કહેવામાં આવે છે. એટલે નિમિત્ત પણ બતાવ્યું અને ઉપાદાન પણ બતાવ્યું, શુદ્ધ ઉપાદાન ક્ષણિક. હવે એનું ફળ બતાવે છે, અસદૃત વ્યવહારને સમજવાનું ફળ શું છે. જીવમાં ક્રોધાદિક ઉપાધિક છે, આ મૂળ કથા જો ઉપાધિ છે, ક્રોધ થાય છે એ ઉપાધિ છે. તે આગંતુક ભાવો કર્મોથી થયેલા છે, આત્માના સ્વભાવથી થયેલા નથી. આત્માનો વિભાવ છે પણ કર્મ એમાં નિમિત્ત થાય છે. ભાવો કર્મોથી થયેલા છે. ઉપાધિ દૂર કરી દેવાથી જીવ શુદ્ધ ગુણો વાળો જણાય છે. બસ ઉપાધિને કાઢી નાખો તો જીવ શુદ્ધ છે એમ જણાય છે. અર્થાત જીવના ગુણોમાંથી પરનિમિત્તે થનારી ઉપાધિને ખસેડી લેવાથી શેષ તેના ચારિત્ર આદિ શુદ્ધ ગુણ પ્રતીત થવા માંડે છે. આમ સમજીને જીવનું સ્વરૂપ ઓળખીને કોઈ મિથ્યા દ્રષ્ટિ અથવા વિચલિત વૃત્તિ વાળો જીવ પણ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. આ ફળ અસદભૂત વ્યવહાર લઈને જાણવાનું ફળ સમ્યક દ્રષ્ટિ થઈ જાય. ઉપાધિને બાદ કરે એ સ્વભાવ નથી મારો, હું તો જાણનાર છું, હું ક્રોધી નથી, હું તો ક્રોધને પણ જાણનાર છું. તો ક્રોધની ઉપાધિને જ્ઞાનમાંથી બાદ કરી નાખે. હું ક્રોધી છું તો ઉપાધિને સ્વભાવ માન્યો, અને હું જ્ઞાનમય આત્મા જાણનાર છું અને ક્રોધ તો મારા જ્ઞાનમાં જ્ઞાન તરીકે ભેદ તરીકે જણાય છે. ઉપાધિ બાદ થઈ એકલું જ્ઞાન મળ્યું. એનું દ્રષ્ટાંત બરાબર છે. આગળ વધશું કે કઈ વિચાર માગે તમે? કઈ વિચાર માગે જો હોય તો બોલો. આપણે તો એટલા માટે તો સાથે કઈ વિચાર આવે. આમાં નિશ્ચય વ્યવહાર શબ્દ લખેલો નથી, પણ એ મુક્તિ કે તો એ નિશ્ચયની કિંમતિ છે અને વ્યવહારે અમુક્તિ છે. વ્યવહારને જોવામાં આવે તો એ જીવના જ પરિણામ છે. એ જ પરિણામને નિશ્ચય નીતિ જોવામાં આવે તો ઉદગલતા છે. જેવી રીતે સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો ઉષ્ણતા અગ્નિની છે, સ્વભાવગ્રાહી જ્ઞાનથી નિશ્ચયથી જોવામાં આવે તો પાણીની ઉષ્ણતા એ અગ્નિની છે, પાણીની ઉષ્ણતા નથી. પણ વ્યવહારનીતિ જોવામાં આવે તો એ પાણીની પર્યાય ઉષ્ણતા છે, એનું અશુદ્ધ ક્ષણિક ઉપાદાન છે, નિમિત્તકાર અગ્નિ છે. અને પાણી તો શીતળ છે. ત્રણ એક યથા જ્ઞાન થઈ જાય, નિશ્ચય વ્યવહાર અને પદાર્થ ત્રણ. કેમ કે નિશ્ચય વ્યવહાર આત્મામાં તો નથી, એ તો રાગમાં ઉતાર્યો ને. સ્વભાવનું જ્ઞાન થાય કે નિશ્ચયથી ઉદગમના પરિણામ છે, વ્યવહાર એક મારો દોષ છે, તો દોષ ટળી જાય સ્વભાવના ઉપર. ઉપાધિ દૂર કરે તો સમય દ્રષ્ટિ થઈ જાય. આ વિષયમાં દ્રષ્ટાંત પણ સ્પષ્ટ છે કે સોનું બીજા પદાર્થના ગુણના સંબંધથી કઈ સફેદાય વાળું લાગે છે, સર્વથા નહીં કારણ કે એટલે પર્યાય દ્રષ્ટિથી, કેમ કે સંબંધ તો પર્યાય ની આરે તો છે નો, દ્રવ્ય નો સંબંધ ક્યાં ચાંદી ની આરે છે, સંબંધ થી કઈ સભ્યતા વાળું આવે છે. પર ગુણ વિના તે સોનું કોઈને શોધ અનુભવમાં આવે છે, બાદ કરો ચાંદી નો બાદ કરો સફેદ ભાગ, તો સોનું તો સુવર્ણ પેલું છે બસ, તો એને સોનાની પ્રાપ્તિ થાય છે એમ અસદ્ભુ વ્યવહારને રોદાદીને બાદ કરો તો કોઈ જીવ સમ્યક દ્રષ્ટિ થઈ શકે છે. હવે વિષયો ઉપચાર શરૂ થાય છે. હવે અનુપચરિત અને ઉપચરિત વસ્તુ આવશે ને
નિમિત્ત દૂર નહીં હોતા, નિમિત્ત છે.